નમસ્કાર, આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પોલેન્ડ અને યુક્રેનનો પ્રવાસ સંપન્ન. પ્રધાનમંત્રીએ આ મુલાકાત ફળદાયી રહી હોવાનું જણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢ ખાતે નકસલ વિરોધી કામગીરી પર બેઠકોની અધ્યક્ષતા કરશે. જમ્મુ કાશ્મીરમાં યોજાનારા આગામી વિધાનસભા ચૂંટણી માટે વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં. સરકાર દ્વારા 156 જેટલી એન્ટીબાયોટિક્સ, પેનકિલર્સ અને મલ્ટીવિટામિન દવા પર પ્રતિબંધ મુકાયો. ભારતીય હવામાન વિભાગે ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, ત્રિપુરા અને મિઝોરમમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહી કરી. ભારતીય મહિલાઓએ અંડર 17 વિશ્વ કુસ્તી સ્પર્ધામાં પ્રથમ ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોલેન્ડ અને યુક્રેનની તેમની ઐતિહાસિક બે દેશોની મુલાકાત પૂર્ણ કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ તેમની યુક્રેન મુલાકાત પર જણાવ્યું કે તેઓ બંને દેશો વચ્ચે મિત્રતા ગાઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે યુક્રેન આવ્યા. શ્રી મોદીએ ઉમેર્યું કે તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી સાથે ફળદાયી વાટાઘાટો કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત દ્રઢપણે માને છે કે શાંતિ હંમેશા જીતવી જોઈએ. આ સાથે પ્રધાનમંત્રી આતિથ્ય સત્કાર બદલ યુક્રેનની સરકાર અને લોકોનો પણ આભાર માન્યો. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે તેમના દેશ અને રશિયા વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવાના વૈશ્વિક રાજદ્વારી પ્રયાસોમાં ભારત મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. શ્રી ઝેલેન્સ્કીએ કહ્યું કે આ નિવેદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનની તેમની પ્રથમ યાત્રા મુલાકાત દરમિયાન તેમણે ભારત આવવાનું આમંત્રણ આપ્યા બાદ આપી છે અને કહ્યું છે કે તેઓ ભારતની મુલાકાત માટે આતુર છે. શ્રી ઝેલેન્સ્કી પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત બાદ ભારતીય મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે કહ્યું કે શ્રી મોદીએ કહ્યું છે કે યુક્રેન અને રશિયા બંને સાથે બેસીને કોઈપણ સમય બગાડ્યા વિના યુદ્ધ સમાપ્ત કરવા વિશે વાત કરવી જોઈએ. તેમણે કહ્યું કે ફેબ્રુઆરી 2022માં યુદ્ધ શરૂ થયું ત્યારથી ભારત શાંતિના પક્ષમાં છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું છે કે તેમણે મોદીને ભારતના નેજા હેઠળ વૈશ્વિક દક્ષિણ દેશોની બીજી યુક્રેન શાંતિ શિખર સંમેલનનું આયોજન કરવામાં આવે તેવો પ્રસ્તાવ પણ મૂક્યો. જૂનમાં સ્વિટ્ઝરલેન્ડમાં પ્રથમ યુક્રેન શાંતિ શિખર સંમેલન યોજાયું હતું. તેમાં 90થી વધુ દેશો અને વૈશ્વિક સંસ્થાઓએ ભાગ લીધો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢની 3 દિવસીય મુલાકાત દરમિયાન તેઓ આજે નકસલ વિરોધી કામગીરી પર અનેક બેઠકોની અધ્યક્ષતા કરશે. શ્રી શાહ આજે સવારે રાયપુર જિલ્લાના ચંપારણમાં મહાપ્રભુ વલ્ભાચાર્ય આશ્રમની મુલાકાત લેશે. બાદમાં તેઓ આંતરરાજ્ય સંકલન અને છત્તીસગઢ અને પાડોશી રાજ્યોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકોની બેઠકની અધ્યક્ષતા કરશે. ત્યારબાદ તે રાજ્યના ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષા અને ત્યાંના વિકાસ પર એક બેઠકની અધ્યક્ષતા કરશે. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી ત્યારથી છત્તીસગઢમાં નકસલ વિરોધી અભિયાન તેજ થયું છે. આ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 142 નકસલવાદીઓ માર્યા ગયા. શ્રી અમિત શાહ આવતીકાલે સવારે રાયપુરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઓફિસનું ઉદઘાટન કરશે અને સમીક્ષા બેઠકની અધ્યક્ષતા પણ કરશે. જમ્મુ કાશ્મીરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કાશ્મીરી શરણાર્થીઓને મતદાનની વિશેષ સુવિધા આપવા માટે ચૂંટણી પંચે જમ્મુ, ઉધમપુર અને દિલ્હીમાં 24 વિશેષ મતદાન કેન્દ્રો સ્થાપ્યા છે. જમ્મુ અને ઉધમપુરના વિવિધ રાહત શિબિરોમાં રહેતા કાશ્મીરી શરણાર્થીઓ 24 વિશેષ મતદાન મથકો પર મતદાન કરી શકશે, જેમાં જમ્મુમાં 19, ઉધમપુરમાં 1 અને દિલ્હીમાં 4 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરની તમામ 90 વિધાનસભા બેઠકો પર 18 અને 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે 3 તબક્કામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે, જે માટે મતદાનની તારીખો પર રજા પણ જાહેર કરી દેવામાં આવી છે અને કહ્યું છે કે કોઈપણ વ્યવસાય, વેપાર, ઔદ્યોગિક ક્ષેત્રોમાં નોકરી કરતા દરેક મતદારને પેઇડ રજા મળશે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 5,66,000 યુવાનો, 23,27,000થી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એફએસએસએ રાજ્યોને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડવા વિનંતી કરી છે અને ખેડૂત સ્તરે જંતુનાશકો પર દેખરેખ કરવા માટે આંતર મંત્રાલય સમિતિની સ્થાપના કરી. કેન્દ્રીય સલાહકાર સમિતિની 44મી બેઠકને સંબોધતા એફએસએસએઆઈના મુખ્ય કાર્યકારી અધિકારી કમલા વર્ધન રાવે જણાવ્યું કે આ પહેલનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કૃષિ પદ્ધતિઓ સુરક્ષિત અને ટકાઉ રહે. તેમણે જણાવ્યું હતું કે મોબાઇલ લેબ ગ્રાહક જાગૃતિ વધારવા અને ખાદ્ય સુરક્ષા પ્રથાઓ વિશે મહત્વપૂર્ણ માહિતી પ્રસારિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વીટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો. સરકાર દ્વારા 156 જેટલી એન્ટીબાયોટીક્સ, પેનકિલર્સ અને મલ્ટીવિટામિન દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બાબતે સમીક્ષા બાદ જાણવા મળ્યું કે આ દવાઓ આરોગ્ય માટે હાનિકારક છે. આરોગ્ય મંત્રાલયે એક જાહેરનામામાં કહ્યું કે આ 156 દવાઓમાં અમુક ડોઝ કોમ્બિનેશનનો ઉપયોગ અર્તાકીર્ક છે. મંત્રાલયે કહ્યું કે આ દવાઓના ઉપયોગથી લોકો માટે જોખમની સંભાવના છે, જ્યારે સલામત વિકલ્પો ઉપલબ્ધ છે. આ નિર્ણય સરકારની નિષ્ણાંત સમિતિ અને ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ ડીટીએબી દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ લેવામાં આવ્યો છે. ભારતીય હવામાન વિભાગે આવતીકાલે ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, ત્રિપુરા અને મિઝોરમમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કોકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, મેઘાલય અને પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ આ સપ્તાહ દરમિયાન ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ અને બિહારમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની માસિક કડીનો આ 113મો એપિસોડ હશે. આ કાર્યક્રમ આપ આકાશવાણી, દૂરદર્શન, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ પર પણ સાંભળી શકશો. આ ઉપરાંત આકાશવાણીની અંગ્રેજી, હિન્દી તેમજ પ્રાદેશિક ભાષાઓની યુટ્યુબ ચેનલ પર આપ તેને સાંભળી શકશો. આકાશવાણી પરથી મુખ્ય કાર્યક્રમ બાદ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે. ભારતીય મહિલાઓએ જોર્ડનના અમાનમાં રમાઈ રહેલી અંડર 17 વિશ્વ કુસ્તી સ્પર્ધામાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખી 185 અંક સાથે પ્રથમ ખિતાબ જીત્યું છે. જાપાન 146 અંક સાથે બીજા ક્રમે અને કઝાકિસ્તાન 79 અંક સાથે ત્રીજા ક્રમે છે. કાજલ ભારત તરફથી સુવર્ણચંદ્રક જીતનારી દેશની 5મી મહિલા રેસલર બની છે. કાજલે 69 કિલોગ્રામ વજન વર્ગમાં યુક્રેનની મહિલા ખેલાડીને 9-2થી હરાવીને જીત પણ મેળવી છે. આ સ્પર્ધામાં કુલ 10 ચંદ્રક છે, જેમાં ગ્રીકો રોમન રેસલિંગ સ્પર્ધામાં 2 કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે. નેપાળ બસ અકસ્માતમાં જીવ ગુમાવનારા મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના 24 લોકોના મૃતદેહ આજે પરત લાવવામાં આવશે. મૃતદેહોને ઉત્તરપ્રદેશના ગોરખપુર લાવવામાં આવશે અને ત્યાંથી ભારતીય વાયુસેનાના વિમાનમાં નાસિક પણ લઈ જવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળના તનાહુન જિલ્લામાં થયેલા માર્ગ દુર્ઘટનાને લઈ શોક પણ વ્યક્ત કર્યો છે.
અને હવે સાંભળીએ આજના અખબારોની મહત્વની હેડલાઇન. આજના લગભગ તમામ અખબારોમાં ફ્રન્ટ પેજ પર હેડલાઇન તરીકે ભારત, યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવામાં મદદબાર બનશે તે ન્યૂઝ છવાયેલા છે. ગુજરાત સમાચાર લખે છે, ભારત શાંતિના પક્ષમાં, રશિયા યુક્રેનને વાતચીત કરવાની જરૂર. દિવ્ય ભાસ્કર લખે છે, યુક્રેન અને રશિયા શાંતિનો માર્ગ શોધે, ભારત મદદ કરશે. રાજસ્થાન પત્રિકા જણાવે છે, બિના વક્ત ગવાએ શાંતિ કી ઓર બઢે, પીએમ મોદી. અન્ય સમાચારોમાં દિવ્ય ભાસ્કર લખે છે, રિલાયન્સ હોમ ફાઇનાન્સના ફંડમાં ગડબડીને લીધે શેરબજારમાં 5 વર્ષ માટે અનિલ અંબાણી પર પ્રતિબંધ મુકાયો. નેપાળમાં ભારતીય બસ નદીમાં ખાબકતા 27ના મોત થયા હોવાના સમાચાર ગુજરાત સમાચાર, સંદેશ, નવ ગુજરાત સમય, ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રથમ પાને લેવાયા છે. આ સાથે દિવ્ય ભાસ્કર જણાવે છે કે આરજીકર મેડિકલ કોલેજ ગેરરીતિની તપાસ સીબીઆઈ કરશે. આ સાથે ગુજરાત સમાચાર લખે છે, છત્તીસગઢમાં 47 જવાનોના હત્યારા નક્સલીનું આત્મસમર્પણ અને ખાનગી અને મ્યુનિસિપલ મેડિકલ કોલેજોમાં એમબીબીએસમાં 2-4.60 લાખ ફીનો વધારો.
અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પોલેન્ડ અને યુક્રેનનો પ્રવાસ સંપન્ન. પ્રધાનમંત્રી આ મુલાકાત ફળદાયી રહી હોવાનું જણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢ ખાતે નકસલ વિરોધી કામગીરી પર બેઠકોની અધ્યક્ષતા કરશે. જમ્મુ કાશ્મીરમાં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણી માટે વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં. સરકાર દ્વારા 156 જેટલી એન્ટીબાયોટીક્સ, પેનકિલર્સ અને મલ્ટીવિટામિન દવાઓ પર પ્રતિબંધ મુકાયો. ભારતીય હવામાન વિભાગે ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, ત્રિપુરા અને મિઝોરમમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહી કરી. ભારતીય મહિલાઓએ અંડર 17 વિશ્વ કુસ્તી સ્પર્ધામાં પ્રથમ ખિતાબ જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.